તારીખ 10/10/1983 શ્રી પરમાગમ સાર બોલ નંબર 359 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 180.
તત્વજ્ઞાન વિષય પ્રવૃત્તિ કેવી
હોય?
બરાબર. એટલે કે જે જીવને અલ્પકાળમાં પુરુષાર્થનો અપૂર્વ પરાક્રમ થઈને શુદ્ધોપયોગ દિશા થશે, સમ્યક દર્શન એમાં પ્રગટ થઈને અનંત ભાવનો છેદ થશે, એવી દશાની નજીકની પરિસ્થિતિ એને સમ્યક સન્મુખ કહેવામાં આવે છે.
બરાબર.
એવા જીવને તત્વજ્ઞાનનો વિષય સાંભળવાનો વાંચવાનો એ પ્રકારનો ઉદય હોય છે. ઉદય ભાવ પણ એવા જ હોય છે અને એ તત્વજ્ઞાનનો વિષય પોતાનું સ્વરૂપ છે. એ સ્વરૂપને સાંભળવું, સ્વરૂપને વાંચવું, સ્વરૂપને વિચારવું, એવા જે રાગ મિશ્રિત પરિણામ થાય છે ત્યારે પરિણામ કયા પ્રકારની સ્થિતિ છે, કેવા પ્રકારના એ હોય છે. આમ તો અનેક જીવો તત્વજ્ઞાનના ક્ષેત્રમાં પ્રવેશ કરીને આત્મતત્વનો વિચાર કરે છે, વાંચન કરે છે, શ્રવણ કરે છે, પણ સમ્યક સન્મુખ જીવો એનો વર્ગ જુદો છે એમ અહીંથી સમજાય છે. જીવો તો અનેક પ્રકારે આ પ્રવૃત્તિ કરે છે અને અનેક જીવો, અનેક જીવો, હજારો લાખો જીવો આ પ્રયત્ન આવો પ્રકારમાં બાહ્ય પ્રવૃત્તિમાં જોવામાં આવે છે. એ તત્વજ્ઞાનનું વાંચન કરે છે, શ્રવણ કરે છે, વિચાર કરે છે, તથા સમ્યક્ત્વ સન્મુખ જે થાય છે એ સમ્યક્ત્વને પામે છે અને સમ્યક્ત્વ સન્મુખ જે નથી થતા તે સમ્યક્ત્વને પામતા નથી. એ પામે છે એ જીવોની દિશા કેવી છે એ જુદી પ્રકારની છે એ વાત અહીંયા નિરૂપિત થઈ છે. શું કહે છે? હું પૂર્ણાનંદનો નાથ જ્ઞાયક પ્રભુ છું, એમ જ્ઞાયકના લક્ષે જીવ સાંભળે છે. કોણ? સમ્યક સમજીને સાંભળવાનો ઉદય છે, સાંભળવાનો વિકલ્પ પણ છે. ઉદય અને ઉદય ભાવ બંને છે ત્યારે જ ઉદય કહેવાય છે. ઉદય ભાવના અભાવમાં ઉદયને ઉદય કહેવાતો નથી. દાખલા તરીકે કોઈ ચક્રવર્તી દીક્ષા અંગીકાર કરે ત્યારે એની ધન સંપત્તિનો એને ત્યાગ કર્યો છે, એટલે વિયોગ થયો છે, તો એ મુનિરાજ ગરીબ થયા છે એમને કહેવાય. લૌકિકમાં તો સઘન અવસ્થાને શ્રીમંતાય રાજાય કહેવાય છે અને જેને ધનનો સંયોગ ન હોય એને ગરીબ કહેવાય છે, પણ મુનિરાજને ન કહેવાય. કેમ કે એનો ઉદય ભાવ એની સાથે નથી. મારી પાસે પૈસા નથી, સાધન નથી, સામગ્રી નથી, એવો ઉદય ભાવ એને નથી. એનો ઉદય ભાવ તો એવો છે કે એને છે એને એની સાથેના પરિણામને એને દૂરવા કે આ ધન મારું છે અને આ સંપત્તિ મારી છે, એવા પરિણામે એને અનિષ્ટ પરિણામે એને કરવાનો અભાવ થયો છે, એવા પરિણામ થવાનો અભાવ થયો છે, એ પ્રકારના ઉદયનો અભાવ થયો છે. તેથી પેલો ઉદય પણ એને કહેવાતો નથી. અરિયંત ભગવાનને સમવસરણની બુદ્ધિ સ્થિતિ 34 અતિશય અર્થ પ્રાતિહારી છે. ભગવાનને એનો ઉદય ભાવ નથી. તેથી એ વાળા છે એમ કહેવાય નહીં. વ્યવહારે ભલે છે, પોતાને લાગુ પડતું જો એમને એ ઉદય ભાવ લાગુ પાડીએ તો પરિગ્રહ એમનો વધી જાય. જગતમાં એટલો પરિગ્રહ કોઈ ન હતો નથી, પણ ખરેખર એ પરિગ્રહ મમત્વ પરિગ્રહ છે. એટલે એમને એ મમત્વના અભાવને લઈને પરિગ્રહ કહેવાતો નથી. અહીંયા કહે છે કે સમ્યત્વ સન્મુખ જીવને શાસ્ત્ર શ્રવણ છે એ નાયકના લક્ષ્ય છે. આ મુદ્દો છે. હવે જેના પ્રયોગ ઉપર જેનું ધ્યાન હોય એને આ વિચારવા જોઈએ કે શાસ્ત્ર શ્રવણનો પ્રયોગ તો રોજ આપણે થાય છે એક કલાક, પછી ઘરે વાંચતા હોય એથી વધારે. એમાં લક્ષ્ય નાયક નું રહે છે કે નહીં આટલો સવાલ. નાયક નું લક્ષ્ય એટલે શું એ સ્પષ્ટ કરે છે કે હું પૂર્ણાનંદ નો નાથ નાયક પ્રભુ છું, એમ અંદર માં પોતાનું સ્વરૂપ લક્ષ્ય માં રહેવું કે હું તો પૂર્ણાનંદ સ્વરૂપ છું, નાયક સ્વરૂપ પ્રભુ છું, એમ લક્ષ્ય માં રાખીને એ જીવ સાંભળે છે. આ મુખ્ય છે અને સાંભળવું છે. સાંભળવા માટે સાંભળવાનો રાગ ઉત્પન્ન થાય છે અને ત્યારે જીવ સાંભળવાની પ્રવૃત્તિ કરે છે. દરેથી શ્રવણ કરવાના સ્થાન સુધી આવે, મંદિર જ્યાં છે અને અહીંયા બેસવાની પ્રવૃત્તિ કરે તો એટલો વિકલ્પ ને વિચાર એને થાય છે. એટલો રાગ છે, ગૌણ છે અને લક્ષ્મણ નો વિષય છે તે આમ છે. મુખ્ય ગૌણ ની પ્રવૃત્તિ અહીંયા કેવી રીતે છે એ વાત છે કે એક પોતાના જ્ઞાયક સ્વરૂપની મુખ્યતામાં સર્વ પ્રકારના વિકલ્પ, નાયકને સાંભળવાનો વિકલ્પ, નાયકને વાંચવાનો વિકલ્પ, નાયકના વિચારનો વિકલ્પ, બધું ગૌણ. આ મુદ્દો છે. આ બોલમાં એમ નાયકના લક્ષે જીવ સાંભળે છે તેને સાંભળતા પણ લક્ષ નાયકનું રહે છે. સાંભળતા સાંભળતા સાંભળનાર ઉપર લક્ષ રહેતું નથી, પણ નાયક ઉપર લક્ષ રહેતું. સાંભળતા સાંભળતા બીજા સાંભળનારાઓ ઉપર લક્ષ રહે છે એ ચર્ચા કરવાનો વિષય નથી. એ તો અહીંયા ચર્ચા જ કરતા નથી. જીવન કરતા બધી વાતો તો ક્યાંથી ગ્રંથમાં આવે? ગુરુદેવ કે પ્રવચન સુનને એ વખત મેળી વગરને કોણ બેઠા એ વિશે મુદ્દે પતા કદી નહીં. મારી બાજુમાં કોણ બેઠું છે એની મને ખબર નથી. કેમ કે સાંભળવું અને સાંભળવાનો જે વિષય નાયક છે એના ઉપર મુખ્ય લક્ષ્ય છે. બહુ બોલતો એ જ નાયકની કેવી કેવી વિશિષ્ટ પદ્ધતિ છું જ્ઞાની ગુરુ સમજાવી રહ્યા છે. બસ ગૌણ લક્ષ્યના ઉપર બીજી વાત નથી. તાતકની જેમ સત્તની લગાવીને સાંભળે. શ્રી ગુરુ આટલો પરિશ્રમ કરે તો એને એની એક એક ક્ષણનો ઉપયોગ કરવો જોઈએ. એના બદલે ગળું ઘસડે અને અહીંયા ધ્યાન બીજે બીજે જાય એ તો ગુરુદ્રોહ છે. એ તો એમને પરિશ્રમ આટલો. આમ જો આજ્ઞા કરે તો આ એક એક વિકલ્પ જો હોય જરૂરિયાતનો તો દોડાદોડ કરે, પણ એક કલાક સુધી નાયક નો વિકલ્પ ચાલે એને ધ્યાન ના આપે એને ખરેખર સત્પુરુષના વચન પ્રત્યે જે પ્રીતિ જોઈએ છે, નથી જે ભક્તિ જોઈએ છે, જો સત્પુરુષના વચન પ્રત્યે પ્રીતિ ભક્તિ નથી તો સત્પુરુષ પ્રત્યે પણ પ્રીતિ ભક્તિ નથી. આમ આવો શ્રીમદજી લખે છે કે સત્પુરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કાંઈ દુર્લભ નથી, પરંતુ સત્પુરુષ વિશે, તે સત્પુરુષના વચનને વિશે, તે વચનના આશયને વિશે પ્રીતિ ભક્તિ જ્યાં સુધી થાય નહીં ત્યાં સુધી તે કહેવા ધારે છે એ આશય અંતરમાં ઉતરે નહીં. આ પરિસ્થિતિ કે સમ્યક સન્મુખ જીવને સાંભળતા પણ લક્ષ જ્ઞાયકનું રહે છે, તેને ચિંતવનમાં પણ હું પરિપૂર્ણ જ્ઞાયક વસ્તુ છું એમ જોર રહે છે, તે જીવને સમ્યક સન્મુખતા રહે છે. આ સમ્યક સન્મુખતાનું લક્ષણ જીવું બતાવ્યું, નહીતર શંકા પડે છે જ્ઞાને. આપણે તત્વજ્ઞાન વિષયક વિચાર, તત્વજ્ઞાનનો વિચાર, આત્મતત્વનો વિચાર દિવસના ઘણા ભાગમાં વારંવાર કરીએ છીએ, તો એને સમ્યક સન્મુખતા કહેવી કે ન કહેવી? નાયકનો વિચાર, આત્મતત્વનો વિચાર તો કરીએ છીએ. અહીંયા એક એનું બતાવ્યું કે નાયકમાં સમ્યક સન્મુખતા કોને કહેવું કે તેને ચિંતવનમાં, ચિંતવન સતત ચાલે, તેને ચિંતવનમાં પણ હું પરિપૂર્ણ નાયક વસ્તુ છું એમ જોર રહે છે. આ એમ જે જોર છે તે એને નાયકમાં અભેદ પરિણતિ લાવવાનું કારણ બને છે, અને આ કારણને લઈને એને સમ્યક સન્મુખતા છે એમ કહેવામાં આવે છે. જેને ચૈતન્ય વીર્યની પૂર્ણા કહેવા, સમ્યક સન્મુખની દશામાં નવી ચેતનાની પૂર્ણા જોરથી ઉત્પન્ન થાય, વેગ ઉત્પન્ન થાય, નાયક તરફના પરિણમનના વલણનો ઢલણનો વેગ ઉત્પન્ન થઈ જાય ત્યારે એમને સમ્યક સન્મુખતા છે એમ જાણવું જોઈએ. બરાબર, નહીતર વિચાર આવે, વિચાર આવ્યા કરે માટે સમ્યક સન્મુખતા છે. આત્માનો અને નાયકનો વિચાર આવ્યા કરે માટે સમ્યક સન્મુખતા છે એમ ખરેખર તો વિચારમાં તો તમે જે તે ઉપાડો તે પડે. માણસ બીજી ઉપાધિથી નિવૃત્ત હોય આ જીવિકાર, એટલે પછી નિર્ણય કર્યો હોય કે આપણે હવે આત્માનું કરવું છે, માટે આત્માના અસ્તિત્વના નિરૂપિત શાસ્ત્ર સંબંધી છે એ વાંચવા સાંભળવાને આત્માનો વિચાર કરવો. અરે કેટલાક તો એમ વિચાર કરે છે કે હું જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું, એ તો જ્ઞાયકનો વિચાર, બીજું કઈ હાલતા ચાલતા ખાતા પીતા. તો એવું ઘણું નાયકનું રટણ ને ચિંતન કરે માટે એને સમ્યક સન્મુખતા છે, જોર હોય તો છે. ચિંતનમાં રટણની તેવ જો આદત થઈ જાય તો એ ફાયદા કરે, આવું બને છે, અહીં સુધી બની શકે છે. પણ એથી કાંઈ કાર્ય સાધક પણ છે, એથી કાંઈ દર્શન આવે, નિર્ષ્ઠા આવે, તો નથી મારા અનુભવમાં, પણ શકાય પણ નથી, મારા મનમાં કોઈ શંકા નથી. અનુભવ કહેવાય કે બીજું કઈ લાગે, આ અધૂરી વાત છે, બાકી અધૂરી વાત તમે પૂરી કરો તો મને ખબર પડે કે તમે કેટલી વિચારો છો. થોડી પરીક્ષા કરી આવી ગયું, બધું તમારી વાતમાં ભણો આવી ગયું છે, પણ આ વિશે એની ગંભીરતા મારી તો સારું. એને એમ કેમ કે કઈ ભ્રમમાં છો તો જરા દુઃખ થઈ જાય, બહુ ભૂતું બહુ ભૂતું નિર્ગત માણસ ઉંમર લાયક માણસ એકલા બેઠા બેઠા આ જ ભૂષણ 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 શ્રીજીનો ગોળો ચૈતન્ય ગોળો મહાપ્રભુ ભગવાન પરમાત્મા એના વિશેષણો તો છે, એટલું એનું ભૂષણ ને રકમ કર્યા છે. મને અનુભવ થયો છે એવો ખ્યાલ તો આવી ગયો, ક્યાં અનુભવ થાય છે તો કઈ તો મારે પૂછવાનું છે, તો મારે તમને પૂછવાનું છે અનુભવ ક્યાં થાય છે. અસંખ્ય પ્રદેશ છે શરીર પ્રમાણ, અસંખ્ય પ્રદેશ પ્રદેશ પ્રદેશે જ્ઞાન ને આનંદ પ્રગટે છે. એને કઈ હિંમત ન થઈ કે અહીંયા અહીંયા આનંદ થાય છે, યતિન્દ્રિય જ્ઞાન છે. કોઈ એક સ્થાન હોય એમ બનતું નથી, ઇન્દ્રિય જ્ઞાન ને વેદન અનુભવનું કોઈ એક સ્થાન હોય. વાંચન માનવતા હતા, પણ પછી બીજે સુધી દિવસે વાંચન આવ્યા, બરાબર એવી રીતે પણ આવ્યો વાંચન શિક્ષા લાગે, પણ બહુ ઘૂંટાઈ ગયું એટલે સંમત થાય નહીં કોઈ રીતે. પછી પાછા નવતા દિવસે આવી ગયું, એકાદ દિવસ ચિંતવનનો વિષય છે ને, કે ચિંતવનમાં નાયકનું ચિંતવન થવું રહેવું એક વાત છે, અને નાયક ભાષ્યમાન થઈને એનું અંદરથી જોર આવવું સમય સંસ્થામાં એવું બને. આ દરેક વાત આવી ગઈ છે, આ વાત એમાં લક્ષમાં આવવું જોઈએ. પહેલા આ શ્રદ્ધામાં જ્ઞાનમાં રૂચિમાં અને લક્ષમાં આવવું જોઈએ. જે દ્રઢ સ્વભાવ છે, આત્મ સ્વભાવ છે, એના લક્ષમાં આવવો જોઈએ. સ્વભાવ સન્મુખ હો કે આત્મ સન્મુખ હો, સ્વરૂપ સન્મુખ હો, જો એને સ્વભાવ લક્ષગત થયો હોય તો એના પુરુષાર્થના પરિણામમાં સ્વભાવ નવી પૂર્ણા ઉત્પન્ન થાય એને જોર કહેવામાં આવે છે. અને જોર શબ્દ વાંચ્યો 1959માં જોર જોર શબ્દ વાંચ્યો છે. જોર એટલે આ વીરીની પૂર્ણા, વીરીની નવું બળ પ્રગટે છે, એક આવેગ ઉત્પન્ન થાય છે, વેગ ઉત્પન્ન થાય છે. હા, કહે છે ને સંવેગ, આત્માની સન્મુખનો વેગ તે સંવેગ છે. સમ સંવેગ નિર્વેદ આસ્થાના અનુકંપા સંવેગના પાંચ લીધા છે ને, પાંચ લક્ષણ લીધા છે. એમાં સંવેગ છે એ સમ્યક પ્રકારે સ્વરૂપ સમૂહના વેગનો પ્રકાર છે, અને સંવેગ અથવા ચૈતન્યગીરીની ખૂણા કહેવામાં આવે છે. આ સમ્યક પહેલાની વાત છે. સુખો એ વિષય 359 માં સ્વરૂપ સન્મુખનો લીધો છે. આ જ સમ્યક દર્શનનો ઉપાય છે, અને બીજો કોઈ ઉપાય જ ભાવમાં તો જે છે એ વ્યક્ત થવાનું છે, ભાષામાં બીજું તો કઈ આવવાનું નથી. કે તેને ચિંતનમાં પણ હું પરિપૂર્ણ જ્ઞાયક વસ્તુ છું એમ જોર રહે છે. પોતાના જ્ઞાયક સ્વરૂપ બાજુનું એનું વેગવાળું પરિણામન, જોરવાળું પરિણામન ચાલુ રહે છે એમ ભાષા કરે છે આવે છે. એ જીવને સમ્યક સન્મુખ રહે છે, મંથનમાં પણ લક્ષ નાયકનું એમ ચિંતન ચાલે છે, મંથન ચાલે છે. માખણ નીકળે મંથનમાંથી માખણ નીકળે છે. નાયકના લક્ષે જે મંથન ચાલે છે એનું માખણ થવું કે સ્વાનુભવ થવો એ માખણ છે. સ્વાનુભવ સુધી પહોંચે છે મંથન કરતા કરતા. નાયકના લક્ષે તત્વનું મંથન ચાલતા અનુભવમાં એ ઉતરી જાય છે, અનેક દર્શનને પ્રાપ્ત કરે છે. અનંતકાળમાં નહીં કરેલા એવા કાર્યને એ અવભ્રમણને છેદે છે. એમ કે નાયકનું લક્ષ્ય રાખવું. આત્મા જાણનાર સમૂહ નાયક છે એનું લક્ષણ દુઃખી પરિસ્થિતિ તો નાયકનું લક્ષણ રાખવું. તમે તો ઘણું ગુરુદેવનું સાંભળ્યું છે. 45 વર્ષ સુધી અહીંયા રહ્યા છે. સંસારના તો બધા સંબંધો એવા છે, જેટલા કોઈ સંસારના પ્રસંગો છે એ દૂર થઈ શકે. એ કઈ કોઈ કાયમ રહેવાનું છે એ તો પ્રશ્ન નથી. પણ નાયક છે એ સાક્ષાત શબ્દવાય છે. આત્મા જાણનાર નાયક છે એ શાશ્વત છે, એનું જન્મ મરણ નથી. એટલે કે તમારા દીકરાનું મરણ થયું નથી. એ સંયોગ વિયોગની મુખ્યતા કરવામાં તો દુઃખ છે. મારો દીકરો છે, આત્માનો દીકરો છે, એ પણ એક આત્મા છે શાશ્વતિક છે, હું પણ એક આત્મા છું શાશ્વતિક. પૂર્વકર્મને યોગે જે કાંઈ સંયોગ વિયોગ થયા એ તો ગૌણ સારા વિષય છે. એ કોઈ મુખ્યતા કરવાનો નાયક છું, જાણનાર છું એનું લક્ષ રાખવું. આ શરીરથી નાયક હું જુદો છું, અને સ્વભાવ પણ મારો સ્વરૂપ, વિભાવ પણ મારો સ્વરૂપ નથી. આ રાગ આ વગેરે છે તે સ્વભાવ નથી, એ સ્વરૂપ નથી. આત્મા ત્રણ ચાર સાંભળતા તમે ત્રણ ચાર પણ સીધી વાત છે. નાની પાસે તો
સીધી
વાત છે. હું નાયક છું ને દેહ અને રાગ થી ભીન છું, દેહાદી અને રાગાદી ભૂલ છું. બસ ખરેખર તો આટલી વાતમાં ઉદ્દેશ નો બધો સાર આવી જાય છે, બધો સાર બધું દિશામાં આવી જાય. હું ચૈતન ને બીજું બધું પક્ષમાં બધું આવી જાય, પણ એનું લક્ષ્ય એટલે ઓળખાણ થઈને લક્ષ ત્યારે બંધાય છે કે જ્યારે સ્વરૂપની ઓળખાણ થાય, જ્યારે સ્વરૂપનો નિશ્ચય થાય, અંતરનિર્ણય થાય, ત્યારે એનું લક્ષ્ય બંધાય છે. તો આવું મહાન અદભુત થી અદભુત પૂર્ણ આનંદ સ્વરૂપ, પૂર્ણ જ્ઞાન સ્વરૂપ, અનંત પુરુષ મંડિત જે સુખ માટે પરિણતિ અનાદિથી જાણવા લાગતી હતી, એ સુખ ક્યાંય હતું નહીં છતાં જાણવા લાગતી હતી. હવે સુખનો ભંડાર, અનંત સુખનો ભંડારનો પત્તો એને લાગ્યો, પછી એનું લક્ષ્ય ત્યાંથી ફરે એમ બનતું મને ફરે ફરે. દુનિયામાં પૂછા સુખનું સાધન છે એવું નથી, ત્યાં પછી એનું લક્ષ્ય પડતું નથી, પડતું નથી. કહે છે કે તે જીવને સમ્યક સન્મુખતા રહે છે, મંથનમાં પણ લક્ષ્ય નાયકનું જ રહે છે. ભલે અનેકવિધ પડખે વિચાર વિકલ્પ ચાલે તત્વના, પણ લક્ષ્ય ફરતું નથી. વિચાર વિકલ્પમાં અસ્થિનો વિષય, નાસ્તિનો વિષય બધું આવે, અને એના અનેક ભેદ પ્રભેદનો વિચાર વિકલ્પ થાય. વેપારમાં જેમ ખરીદી વેચાણ અનેક પ્રવૃત્તિ થાય છતાં લક્ષ પડતું નથી, બધામાં સળંગ લક્ષ પૈસાનું આર્થિક ઉપાર્જન થાય. તત્વજ્ઞાનના વિષયમાં પ્રવૃત્તિ ભલે ગમે તેવો, લક્ષ્ય નાયકનું રહેવું જોઈએ. તો સમ્યક સમૃદ્ધતા છે, તો એને સમ્યક દર્શનનું કારણ છે, તો એને સમ્યક દર્શન થાય. નહીં તો બીજી કોઈ ઉપાય થી થાય બીજો કોઈ ઉપાય જ નથી. આવું અંદરમાંથી સ્વલક્ષ્ય જોર પ્રગટ થયા વિના, પુરુષાર્થ સહજ પ્રગટ થયા વિના કોઈ કાળે સમ્યક દર્શન થાય એ કરી શકું. મંથનમાં પણ લક્ષ્ય નાયકનું રહે છે. આ ચૈતન્ય ભાવ પરિપૂર્ણ વસ્તુ છે, આ એમ તો જાણે પ્રત્યક્ષ છે. આ ચૈતન્ય ભાવ ભાષામાં એ કોણ છે? આ એટલે પોતાને જ્ઞાનમાં ભાષે છે, એવો પ્રગટ ભાષે છે. જ્ઞાન હજી પુરુષ છે, સવિકલ્પ દશા વાળું હજી અતિન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાનનો વેદન અનુભવ થયો નથી, પણ પરોક્ષ જ્ઞાનમાં વસ્તુ છે તે પરોક્ષ નથી. વસ્તુ સહજ પ્રત્યક્ષ છે, એનું સ્વરૂપ જ પ્રત્યક્ષ છે. સ્વરૂપમાં કોઈ પરોક્ષપણાનો પ્રશ્ન લાગુ પડતો નથી, એટલે પ્રગટ છે. જેમ વાદળાની નીચે રહેલા લોકોને સૂર્ય ધમકાયેલો લાગે છે, પણ સૂર્ય કદી ધમકાતો નથી. એ તો વાદળાની સૂર્ય પાસે ખુલ્લો ખુલ્લો છે, સૂર્યને આવરણ આવી શકતો નથી. આવરણ જોનારની દ્રષ્ટિમાં ઉભું શું છે એટલે સૂર્યને જોતો નથી, પણ સૂર્યને આવરણ છે માટે સૂર્ય દેખાય છે. એમ તો એમ અંદરમાં નાયક ચૈતન્ય પ્રભુ પ્રત્યક્ષ છે, સહજ પ્રત્યક્ષ એનું સ્વરૂપ છે. એ તો સદાય પ્રગટ છે, નિત્ય ઉદિત એનું સ્વભાવ સ્વરૂપ છે. નિત્ય ઉદિત છે, ઉદિત કહેવાનું નિત્ય કહેવો કે પ્રગટ છે એમ કહેવા માટે એને ઉદિત કહેવામાં આવે છે. આ ચૈતન્ય ભાવ પરિપૂર્ણ પરિપૂર્ણ વસ્તુ છે. આ ચૈતન્ય ભાવ પરિપૂર્ણ વસ્તુ છે એમ એના જોરમાં રહે છે. પરિપૂર્ણતા જે વસ્તુની જ્ઞાનમાં ભાષ્યમાન થાય છે ત્યારે એને કોઈની અપેક્ષા રહેતી નથી. જો હું મારા સ્વરૂપથી પરિપૂર્ણ છું તો પછી મને અપેક્ષા કોની? આ સવાલ છે. મારે શું અપેક્ષા છે કોઈની? કોઈની અપેક્ષા રહેતી નથી. જો અપેક્ષા રહે તો પૂર્ણતાનું લક્ષણ નથી કે જોર નથી, અને પૂર્ણતાનું લક્ષણ એ જોર છે એને અપેક્ષા નથી. સર્વ જગતથી, સમસ્ત જગતથી ઉલટાની સમસ્ત જગત પ્રત્યે એની ઉપેક્ષા થઈ જાય, અપેક્ષા હતી તે તૂટીને ઉપેક્ષા થઈ જાય છે. આ ચૈતન્ય ભાવ પરિપૂર્ણ વસ્તુ છે એમ એના જોરમાં રહે છે. તેને ભલે હજુ સમ્યક દર્શન ન થયું હોય, એને સમ્યક દર્શન ભલે હજી નથી થયું, કેમ કે અહીંયા સમ્યક દર્શન પહેલા સમ્યક સન્મુખનો વિષય ચાલે છે.
બરોબર.
તેને ભલે હજી સમ્યક દર્શન ન થયું હોય એટલે કે જેટલું કારણ આપવું જોઈએ તેટલું કારણ ન આપી શકે તો પણ તે જીવને સમ્યકની સન્મુખતા થાય છે, રહે છે ને થાય છે. એવા શું કહે છે કે જેમ સમ્યક દ્રષ્ટિને સ્વરૂપ પ્રત્યેનું જોર નિરંતર રહે છે, પુરુષાર્થ એનો તો જાગ્રત થઈ ગયો છે અને વીર્યગુણની પર્યાયનો એક અંશ મુખ્ય ભાવ, એક અંશ પણ મુખ્ય ભાવ તે સ્વરૂપ પ્રત્યે લાગેલો છે, તેમજ સમ્યક સન્મુખની પણ એવી કોઈ સ્થિતિ છે, એની પરિણતિ પણ ઊભી થઈ ગઈ છે. જેવી સમ્યક દ્રષ્ટિને એક પરિણતિ ઊભી થઈ ગઈ છે, અતિન્દ્રિય પરિણતિ છે, એમાં આ સમ્યક સન્મુખતામાં પણ એની પરિણતિ ઊભી થઈ જાય છે. આ વિશે હમણાં બેનશ્રીની ચર્ચામાં થોડા વખત પહેલા આવી ગયો હતો, પ્રશ્ન ચર્ચા ચાલતી છે. ભાવના તો છે એમને, ભાવના તો છે, પરિણતિ થઈ જવી જોઈએ. સમ્યક પહેલા પણ પરિણતિ કેટલા વચમાં આવી ગયું હતું કહેતા કહેતા, પરિણતિ થઈ રહી હતી. એટલે આ વાત છે
બરોબર
કે એને સ્વરૂપનું લક્ષ થવું જોઈએ. સ્વરૂપની ઓળખાણ પૂર્વક જો સ્વરૂપનું લક્ષ થાય તો એને એ બાજુનું જોર આવ્યા વિના દાતેલી દોલત ઘરમાંથી નીકળે, પૂર્વજોનો ખજાનો તો પણ ગરીબ આ ચાલી જતા વાર લાગશે પરિણામ માટે. પછી ખોદે ને મકાન બંધાવે ને ફર્નિચર તૈયાર થાય ને ભોગવે ત્યારની વાત ત્યારે, અને કાપડ ખરીદીને દરજીને ત્યાંથી સિવાયને આવીને પહેરે ત્યારની વાત ત્યારે, એને તો ટાઈમ લાગે. પણ એ બધું ભોગવે ત્યારે એને શ્રીમંતાઈ આવે છે એમ નથી, એને ખજાનો જોયો ત્યારથી શ્રીમંતાઈ આવે છે. એ પણ એનું બળ છે કે નહીં કે હવે હું ગરીબ નથી, જોર આવે છે કે નહીં? ત્યારે એ તો એક 150 વર્ષ નો વિષય છે. કેટલો?
150
હોય નહીં, આ તો આયુષ હોમ કહેવાય છે. પણ જયારે એને આયુષ નો કેટલો ભાગ વ્યતીત થયા પછી આ મળેલી ચીજ હોય છે, બાકી હો ક્યાંથી રહ્યા? પછી 50 વર્ષની સ્થિતિમાં પણ એને મૂફ રહે છે, એને જોર રહે છે કે મારે કોઈની હાડી બહાર
વિષય.
ત્યારે અનંતકાળનો ખજાનો મળે એની હૂંફ કેવડી હોય છે? 25 વર્ષનો ટેકો મળે એમાં આટલી હૂંફ, પછી તો ક્યાં આવેલો જશે એનો પત્તો છે નહીં. ત્યારે અનંતકાળની શાશ્વત ચીજ, શાશ્વત સંપત્તિ, આત્માની ગુણ સંપત્તિ, કે કોઈની પરાધીનતા વિના પોતાના સુખ અને જ્ઞાનને અનુભવ કરે અને વિદે છે, એવી પરિસ્થિતિમાં એને જરા પણ દીનતા રહેતી નથી. રે નહીં, એને રોકવું રોકાય નહીં. આ પરિસ્થિતિ ગણિતમાં ભૂલ પડે પણ સ્વભાવમાં ફેર પડે
નહીં,
એવો વિષય. સ્વભાવમાં ફેર ન પડે. ગણિતમાં બધો જુદો જુદો પ્રકાર છે. એકને એકનો સરવાળો કરો તો બે થાય, બાદબાકી કરો તો શૂન્ય થાય, અને એકને એકના ગુણાકાર ભાગાકાર કરો તો એનું ફળ એક જ રહે. ત્રણમાં ત્રણ પ્રકાર. ગણિતમાં ત્રણ દિશામાં ત્રણ ફળ આવે. આયા કોઈ ફેર જ પડતો નથી. ગમે તે વાતથી, ગમે તે પડખેથી જ્યાં અંતરના માર્ગમાં જીવ પ્રવેશ કરે છે ત્યાં એક જ પ્રકાર હોય છે. અનાદિ અનંત ત્રણેય કાળના જીવોને, કોઈને બીજું થાય ને બીજાને ત્રીજું થાય ને ત્રીજાને ચોથું થાય ને કોઈ એમ કંઈ આમ થાય છે, બધી કલ્પના છે. આ સ્વાનુભવની અનુભૂતિ સહિતની વાત છે. આ ચૈતન્ય ભાવ પરિપૂર્ણ વસ્તુ છે એમ એના જોરમાં રહે છે. હવે પૂર્ણ દોલત સંપત્તિ જોવે ને જોર ના આવે એ પ્રશ્ન ક્યાં રહ્યો? ઘણા પ્રશ્ન કરે છે, અમારો પુરુષાર્થ ઉપડે એના માટે અમારે શું કરવું? એમ પુરુષાર્થ કૃત્રિમ રીતે ઉપાડ્યો ઉપડતો નથી. જો અંદરમાં પોતાની વસ્તુ ભાસે, એનું લક્ષ થાય, તો એનું જોર આવ્યા વિના, એનું લાગવું પડે નહીં પણ આવ્યા વિના, એનું નામ પુરુષાર્થ. એ કઈ કૃત્રિમતાથી કરવાની થી એનું નામ પુરુષાર્થ નથી. પ્રશ્ન કરે છે ને ક્રમબદ્ધમાં પુરુષાર્થ ઉડી જશે, પણ ભાઈ નાયકના લક્ષ્ય ક્રમબદ્ધ છે.
શું નાયકના લક્ષ્ય?
હું મારા સ્વરૂપથી પરિપૂર્ણ નાયક છું, એવું જેને અંતરલક્ષ થયું એને અવસ્થાની ઉપેક્ષા થઈ, ગૌણતા થઈ, ત્યારે એની સાથે સાથે એને ન્યાય પણ જણાયો કે તો ક્રમમાં જે થવાનું તે થવાનું. એટલે કે મારે એમાં મમત્વ કરવાનો પ્રશ્ન રહેતો નથી. એમ એટલે એને તો અંતર જ્ઞાયકના જોર સહિત પુરુષાર્થ સહિત ક્રમબદ્ધ છે, અને એ ક્રમબદ્ધનું જ્ઞાન અથવા જાણવું સાચું છે. જ્ઞાનનો વિષય છે, અવલંબનનો વિષય. ઓળખાણ થાય ત્યારે, ઓળખાણ થયા વિના લક્ષ થાય. લક્ષમાં શું છે કે કિંમત આવે છે, કેમ જોર રહે છે, કેમ એની મુખ્યતા રહે છે, કેમ એનું વજન રહે છે, કે એની કિંમત છે, એની મહિમા છે. માટે
બરોબર
એ કિંમતી ચીજ હોય એને સાચવવાનો સાવધાની રહીએ ને. એ સાવધાનીનો પ્રકાર છે ક્યાં છે? કે ઘરમાં લાખોના દાગીના ઝવેરાત પડ્યું હોય, કરોડોનું, તો એને સુરક્ષિત રાખવાનું લક્ષ રહે છે. કાંઈ પણ બનાવ બને તો પેલું ધ્યાન એનું જાય કે આની સુરક્ષાને ક્યાં હાની પહોંચે એવું નથી ને. ક્યાં જશે? એમ અનંત ગુણની સંપત્તિ છે, એની ઓળખાણ થાય છે સ્વરૂપની, ત્યારે એની મહિમા, એનું લક્ષ, એનું જોર, એ અનેક ગુણોના પરિણામ, એની એક પરિણતિ ઊભી થઈ જાય છે.
બરોબર,
અનેક ગુણોના પરિણામ જેની અંદર સામેલ છે એવી એક પરિણતિ ઊભી થઈ
જાય.
એમ એના જોરમાં રહે છે, પોતાની વસ્તુ ના લક્ષ પૂર્વક એને જોર રહે છે. ફરીને એને દોહરાવ્યો છે, જોરનો વિષય દોહરાવ્યો છે, કેમ કે એ મુખ્ય લક્ષણ છે. મુખ્ય લક્ષણ છે, ખ્યાલમાં આવે એવું લક્ષણ છે. પરિણામમાં વેગ ઉભો થાય ને ખ્યાલ ના આવે એવું ના બને. આ ગુસ્સાનો વેગ આવે છે તો ખ્યાલ આવે છે, નથી આવતો તો મને ગુસ્સો ક્રોધ થઈ ગયો. ક્રોધ થયો એ કેમ ખ્યાલમાં આવે છે કે એમાં આવેગ છે, વેગ છે, એ અશાંત વેગ છે. અહીંયા શાંત પરિણામ, શાંત સ્વરૂપના લક્ષ્ય વેગ છે, એ શાંતિ વાળો છે.
બરોબર,
એનો શાંત ભાવ છે, કેટલો ફેર છે.
બરોબર,
પણ વેગ છે એ વેગ છે.
પરિપૂર્ણ વસ્તુ છે, વજન
વસ્તુ પરિપૂર્ણ છે, એ વસ્તુની સુંદરતા છે. ઉપર 358 માં આવ્યું ને, નીચેથી 34 સુંદર વસ્તુ છે, તે સુંદરપણે પરિણમે તે જ એની ઉપાધવા છે. પરિપૂર્ણ વસ્તુ છે, પોતાના ગુણ સંપત્તિથી પરિપૂર્ણ છે, એવા જ પરિપૂર્ણ પર્યાય તે પ્રગટે પરિણમે એમાં એની શોભા છે. એ સિદ્ધપદ છે. જેવી અંદરમાં સિદ્ધ શક્તિ રૂપે સિદ્ધપદ છે, એવું વ્યક્તપણે સિદ્ધાલયમાં જે દશા પ્રગટ થાય છે એ એની શોભા છે. ત્યાં સુધી એની દશામાં કલંક છે. સિદ્ધ પરમાત્માને નિષ્કલંક કહેવામાં આવે છે. નિષ્કલંક વિશેષણ ત્યાં લાગુ પડે છે. નિષ્કલંક છે, આપ કેવા છો સિદ્ધ પરમાત્મા, સિદ્ધ ભગવાનની સ્થિતિ આવે ત્યારે એમાં નિષ્કલંક શબ્દ આવે. કોઈ પણ જાતનું આપની દશામાં દોષનું અપૂર્ણતાનું કલંક રહ્યો નથી. જેવા સ્વરૂપે આત્મા પૂર્ણ, એવો જ આપ, એવા જ આપ પરિણમનમાં પણ પરિપૂર્ણ થયા. એમ એના જોરમાં રહે છે ત્યાં હજી ભલે સમ્યક દર્શન નથી થયું, સમ્યક સન્મુખ છે. ત્યાં શું કારણ થયું છે કે એ જોરમાં જેટલું જોર પ્રગટ હોવું જોઈએ, પછી એ જોરનો તબક્કો છે.
બરોબર,
શું આયા જોર વિશેષ વાત છે કે સમ્યક દર્શન અને સમ્યક દર્શન પહેલાની સ્થિતિમાં કન્ટિન્યુઅન્સી શું છે, એટલે એને કારણ કાર્યનો અહીંયા સંબંધ આપ્યો છે. ચાલુ 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 પણ રહીને શું આ સમ્યક દર્શન થાય છે, એવું શું તત્વ છે? આ પ્રશ્ન કુદરુદેવ સાથે ચર્ચામાં કરે. ચાલુ 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 ભીતર તો શું છે, મુખ્ય પ્રતિપાદન આવશે કે રાગનો અભાવ થઈને વિતરાગતા થાય, મિથ્યાત્વનો નાશ થઈને સમ્યક દર્શન પ્રગટ થાય, મિથ્યા જ્ઞાનનો અભાવ થઈને સમ્યક જ્ઞાન પ્રગટ થાય. આ તો પ્રતિપાદનની મુખ્ય શૈલી આવે છે. એક પ્રશ્ન આ કર્યો હતો, નવો નવો દાખલ થયો સાહેબ. આમ તો બધી વાત આવે છે, પણ એવું શું છે કે જે ચાલુ 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 રહીને સમ્યક દર્શન થાય, એવું શું છે? તો બહુ ઝીણી વાત થઈ છે, નવા નવા શરૂઆત એ બહુ ઝીણી વાત છે. શું આ બધી વાત પછી અત્યારે તો ફૂલી બહાર આવી ગયા વાત, પણ એ અહીંયા એ વિષય છે કે જેટલું કારણ આપવું જોઈએ એટલે જેટલું જોર સમ્યક સન્મુખમાં છે એનાથી વિશેષ જોર પ્રગટ થઈને નિર્વિકલ્પ સ્વાનુભૂતિની સમ્યક દર્શનની પ્રગટ દશા થાય છે. અને એ જોરમાં ને એ જોરમાં પણ ઠીક ઠીક એવો આંકરો છે.
બરોબર,
પ્રમાણમાં સારો એવો ફેર છે.
બરોબર,
પુરુષાર્થ કહી શકાય. ભલે કોઈ દિવસોમાં પ્રાપ્ત કરે, કોઈ 2-4 મહિનામાં પ્રાપ્ત કરે, તો પણ મંદ પુરુષાર્થ છે. જ્યારે સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે તે ક્ષણનો જે પુરુષાર્થ છે, તે સમયનો જે પુરુષાર્થ છે, એ કોઈ પુરુષાર્થની જુદી છલન છે. જાણે ક્વોલિટી એ જાતની છે, પણ તબક્કો એવો છે, એની તારતમ્યતા છે, એ કોઈ અસાધારણ વિશિષ્ટ છે કે જેને લઈને એને વિકલ્પની રાગની બુદ્ધિપૂર્વકની ઉત્પત્તિ થતી બંધ થઈ જાય છે. તે સમયમાં રાગને ઉત્પન્ન થયેલા રાગને કેવી રીતે ટાળે એ તો ટળી શકે નહીં. ઉત્પન્ન ન થાય એ દશામાં આવે ત્યારે એને વિકરાળ દશા રહે. બાકી ઉત્પન્ન થયેલા રાજને તો ટાળી શકાતો નથી, તો થઈ ગયો તે થઈ ગયો.
બરાબર.
અને જે થઈને વ્યતીત થઈ ગયો, ચાલ્યો ગયો, એને ટાળવાનો પ્રશ્ન નથી. થયો ઉત્પન્ન થઈ ગયો, એને ટાળવાનો પ્રશ્ન નથી. જે હજી આવવાના બાકી છે રાગાદી ફરી આવ્યો, એ પહેલા વિતરાગ દશા ઉત્પન્ન થાય ત્યારે એને રાગ તૂટ્યો એમ કહેવામાં
આવે.
ખ્યાલ આવે છે? એ શું કે છે કે ભલે સમ્યક દર્શન ન થયું હોય અને સમ્યક સન્મુખતામાં જેટલું કારણ આપવું જોઈએ તેટલું કારણ ન આપી શકે અને સમ્યક દર્શન ન થાય, તો તે જીવને, તો પણ તે જીવને, તો પણ કરીને એમ કહ્યું કે આનું જે સ્થિતિ છે એ સમજવા જેવી છે. તો પણ તે જીવને સમ્યક દર્શન ભલે થયું નથી, તો પણ તે જીવને સમ્યકની સન્મુખતા થાય છે. કેટલી વાત તો છે.
બરોબર.
આ ભૂલના આધારે આપણે ચર્ચા કરી છે, આ આર્ટિકલમાં ચર્ચા કરી છે, આ વિષયની ચર્ચા ચાલી છે. તો પણ તે જીવને સમ્યકની સન્મુખતા થાય છે. એ જીવને હવે એ જીવની ઓળખાણ આપે છે એની દશાની વિશેષ. થોડીક ઉપર તો કહી દીધી, હજી આગળ થોડુંક કહે છે.
બરોબર.
એ જીવને અંદર એવી લગ્નિ લાગે કે હું જગતનો સાક્ષી છું અને જ્ઞાયક છું, આખા જગતનો જ્ઞાયક છું. જ્ઞાયક છું એટલે સાક્ષી માત્ર છું, કોઈની સાથે મારું તારું એવી કોઈ લેવા દેવા આ આત્માને વિશે નથી. જો એની ઉપેક્ષા જુઓ, એનો વૈરાગ જુઓ, આ વૈરાગ છે. દ્વેષ ગર્ભિત વૈરાગ થાય તે વૈરાગ નથી. આ બધું નકામું છે, અનિષ્ટ છે, દુઃખદાયક છે, ને હેરાન થઈ ગયા ને હવે છૂટ્યા આમાંથી. એમ હું જગતનો સાક્ષી છું, જ્ઞાયક છું, એ જ્ઞાન ગર્ભિત વૈરાગ છે. એ આત્માના જ્ઞાન સહિતનો વૈરાગ છે. એવો વૈરાગ હોય ત્યારે જ્ઞાનમાં ભલે અનેક ચીજો ઉગ્ની થાય પણ જ્ઞાન ક્યાંય ફસાતું આવે છે. વૈરાગ જ્ઞાનને ફસાવા દેતું નથી, એકબીજાની પૂર્તિના બોલ દીધા છે. અને જ્ઞાન છે એ સાક્ષી ભાવપણે રહીને વૈરાગની વૃદ્ધિ કરે છે, એની વિતરાગતામાં વૃદ્ધિ કરે છે. બે એકબીજાના પૂરગુણ છે. તે જીવને અંદર એવી લગ્નિ લાગે કે હું જગતનો સાક્ષી છું, હું તો માત્ર જ્ઞાયક છું, એવા દ્રઢ સંસ્કાર અંદરમાં પાડે કે જે સંસ્કાર ફરે નહીં. અહીંયા જે સમ્યક સન્મુખતામાં જે સંસ્કાર પડે છે એ સંસ્કાર ફરતા નથી. આ એક બહુ મહત્વનો વિષય છે. સમ્યક દર્શન થાય અને કોઈ જીવ સમ્યક દર્શનથી પડીને મિથ્યા દ્રષ્ટિ થાય ત્યારે એ સમ્યક દર્શનથી ચૂક થયો. સમ્યક દર્શન હજી ફરે ક્ષોભસમ છે, તેથી ઉપસમ ફરીને ક્ષોભસમ થાય. ઉપસમ તો અંતર્મૂર્તનું છે, ક્ષોભસમમાંથી મિથ્યાત્મા કોઈ આવે પણ સંસ્કાર એના ન ફરે.
બરોબર.
એનું કારણ અહીંયા એને જે કાર્ય કર્યું છે એ છે.
બરોબર.
એનું મહત્વ અહીંયા આ દશાનું મહત્વ છે.
સમ્યક
સન્મુખમાં એને જે દ્રઢ સંસ્કાર પાડ્યા, જે જોર પ્રકૃતિને જે વલણ દીધું, એમાં જે સંસ્કાર પીડ્યા એ સંસ્કાર એના કદી જવાના. એનું કારણ આ છે, એને અસ્તિત્વ ભાષણ તે છે. આવે છે? શ્રીમંતીમાં આવે છે આ વિષય, શ્રીમદજીમાં આવે છે. સંસ્કારોનો વિષય જે ગુરુદેવ અહીંયા લીધો છે એ શ્રીમદજીએ લીધો છે. આજ સુધી અસ્તિત્વ ભાસ્યું નથી. અસ્તિત્વ ભાસ્યું કહો, આત્માની ઓળખાણ થવી એમ કહો, આત્માનું લક્ષ્ય થવું એમ કહો, બધું એક છે. એ અસ્તિત્વ એ સમ્યત્વનું અંગ છે. એવું અસ્તિત્વનું ભાષણ થવું, ભાવભાષણ થવું, એ સમ્યત્વનું અંગ છે. એક વખત સમ્યત્વ આવ્યા પછી તે પડે તો પાછો ઠેકાણે આવે છે, એટલે ફરીને સમ્યક દર્શન થાય છે. એમ થવાનું મૂળ કારણ અસ્તિત્વ ભાષણ તે છે.
બરાબર,
આટલી વાત નાખી. આ સંસ્કાર જે પડી ગયા એને હવે અનંત સંસારમાં રખડવા દે છે. સમ્યક દર્શન થાય તો અનંત સંસારમાં ન રખડે. પણ આ તો એમ કહે છે કે આય આવીને સંસ્કાર પાડે એને, પણ પછી એક તો સમ્યક માંથી પાછો ફરે તો ન રખડે, એટલી બધી ગેરંટી આપી.
બરોબર,
આ તો જ્ઞાનીઓએ અનુભવીઓએ અંતરના ઉનાળમાં જઈને ઉનાળમાં પડેલા સત્યને બહાર પ્રગટ કરી દીધું. અનુભવની વાતો ક્યાંથી મળ્યા? એવા દ્રઢ સંસ્કાર અંદરમાં પાડે કે જે સંસ્કાર ફરે નહીં. હવે સમ્યક દર્શન ન્યારે એને સરખાવે છે. આ સમ્યક સન્મુખની દિશાને સમ્યક દર્શનની દિશાની સાથે હવે સરખાવે છે કે જેમ સમ્યક દર્શન થતા અપ્રતિહત ભાવ કર્યો છે, તેમ સમ્યક સન્મુખતાના એવા દ્રઢ સંસ્કાર પડે કે તેને સમ્યક દર્શન થયે જ. આ વાત શું કરવા લીધી છે કે કોઈ એમ કહે કે સાહેબ આપ એમ કયો છો કે આ સંસ્કાર ફરે નહીં, પણ માનો કે કોઈ જીવ સમ્યક સન્મુખ થયો અને સમ્યક દર્શન થયા પહેલા સમ્યક સન્મુખની દિશા એની છૂટી દે તો કે નહીં પડે, પાછો નહીં જાય. હવે જેને અનાદિથી નહીં ભાળેલી નિજગુણ સંપત્તિને જોઈ લીધી, હવે એનું જે જોર આવ્યું છે એ જો સમ્યક દર્શન સુધી તો પહોંચી શકશે, હવે પાછો પડશે એ વાત નથી. સમ્યક દર્શનમાં તો પ્રત્યક્ષ અનુભવ થઈને પાછો ગયો, કઈ ભલે ગયો, આ નહીં જાય એમ કેવું અપ્રતિહત ભાવ લીધો. બહુ સારો વિષય આ લીધો છે. આ એક શંકા, સંભવિત શંકાનો ઉત્તર છે. આ તો બધી ચર્ચાઓ ગુરુદેવ સાથે ચાલી છે. એવા દ્રઢ સંસ્કાર અંદરમાં પાડે કે જે સંસ્કાર ફરે નહીં. જેમ સમ્યક દર્શન થતા સંસ્કાર ફરે નહીં એમ કે છે, અપ્રતિહત ભાવ કયો છે, તેમ સમ્યક સન્મુખતાના એવા દ્રઢ સંસ્કાર પડે કે તેને સમ્યક દર્શન થયે જ છૂટકો. સમ્યક દ્રષ્ટિ પડીને નિગોજ છૂટી જાય, ક્યાં જાય?
નિગોજ
મિથ્યાત્મા જાય. અત્યારે વર્તમાન નિગોદમાં એવા સાદી મિથ્યા દ્રષ્ટિ કેટલા? અનંતા. અનાદિ મિથ્યા દ્રષ્ટિ તો જગતમાં અનંતા છે, પણ નિગોદની જે હીણામાં હીણી છેલ્લી અવસ્થા એમાં સાદી મિથ્યા દ્રષ્ટિ કેટલા કે અનંતા? અનંત હોય છે. છતાં એના સંસ્કાર એક પડી ગયા આ દિશામાં, એ પાછો ત્યાંથી નીકળીને પૂર્ણ સિદ્ધ પદને પ્રાપ્ત કરશે, કરશે ને કરશે જ. આ સ્થિતિ થઈ ગઈ. જુઓ પરિણામની વિચિત્રતા. વિચિત્રતા એ પરિણામનો સ્વભાવ છે. કોઈને એમ છે આમ કેમ થાય, આમ કેમ થાય, વિચિત્રતા એ પરિણામનો સ્વભાવ છે. કોઈના પરિણામની વિચિત્રતાના આશ્ચર્યને છોડ, અને તારા પરિણામની વિચિત્રતા જોઈશ તો તને ખ્યાલ આવશે કે અંદરમાં પ્રગટ પ્રભુ બિરાજમાન છે, એના પાડોશમાં રહીને આટલા બધા પરિણામની વિચિત્રતાના પ્રકાર ઉભા થાય છે તો તું બીજાનું શું જોવે?
હે,
અંદરમાં પ્રભુ પ્રગટ બિરાજમાન છે, એની પાડોશમાં થતા પરિણામ હજી અનેકવિધ પ્રકારે વિચિત્રતા ધારણ કરે છે, અનેક વિકારના સ્વાંગને ધારણ કરે છે, શુભાશુભને. તો પછી બીજાને આ પરિણામ કેમ થયા એ પ્રશ્ન ક્યારે? તને હજી તારા પરમાત્માની અસર આવતી નથી અને પરિણામ દૂર જાય છે, પછી બીજાનું પૂછવાનો પ્રશ્ન ક્યારે છે? એ પ્રશ્ન રહેતો નથી. એ તો સમ્યક દ્રષ્ટિ પડીને નિજો સુધી જાય, પાછો ચડીને સિદ્ધ પદને મુદત થઈ ગઈ. એની નક્કી મુદત ની વાત છે, મુદત ની બહાર નહીં કોઈ વાત, એને અનંત કાળ લાગે. પરિણામ તો જગન્ય અંતર્મૂર્ત ના છે, જગન્ય અંતર્મૂર્ત ના છે, એમાં ત્રણ કરણ કહેવાય. અને એ તો અનંતર સમયે સમ્યક દર્શન નો સુધો ઉપયોગ, નિર્વિકલ્પ ઉપયોગ પ્રગટ થયા પહેલા ક્ષણવર્તી પરિણામ છે, પહેલાના ક્ષણવર્તી પરિણામ છે. એટલે છદ્મસ્થ જીવને તો એ સીધા ચોખા પકડવામાં આવતા નથી. આમ તો કરણાનું યુગ થી કેવું જ્ઞાન ગોચર નિરૂપ થશે, સમ્યક દ્રષ્ટિ થાય છે, એનો એટલો ઉપયોગ સૂક્ષ્મ નથી કે કરણલબ્ધિના પરિણામને પકડે કે આ પહેલા કરણલબ્ધિ થઈને પછી આ ઉપયોગ થયો એમ નથી, એટલા સૂક્ષ્મ પરિણામ. ત્યારે સમ્યક સન્મુખ ની દિશા તો નિશ્ચય થયો એનો ભાવ ભાસે છે, લક્ષ ફરતું નથી એ ખ્યાલ મારે છે, નવું જોડ અંદરમાં આવેગ પરિણામનો સંવેગ ઉત્પન્ન થયો છે એ પણ એને બરાબર પકડાય છે, છતાં ક્યાંય આવા પરિણમન ઉપર પણ એની મુખ્યતા થતી નથી. કેમ કે એનું લક્ષ છે જ્ઞાયક ઉપર. જ્યાં લક્ષ છે ત્યાં મુખ્યતા છે, અને જ્યાં મુખ્યતા છે ત્યાં લક્ષ છે, એમાં બીજો ફેર પડતો. ત્યારથી તે પોતાના સ્વરૂપ મહિમાને વશ ક્યાંય પણ બીજા અન્ય ભાવને અને અન્ય વિષયને અધિકાર આપતો નથી. આ ફેર પડ્યા. એ ભાવ કેવો છે? એ આગળ વધતો ભાવ છે. અપ્રકિયત ભાવ છે એટલે ક્યારે પાછો તો નહીં પડે, પણ એ આગળ વધતો ભાવ છે. એ આગળ વધતો 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 જેમ સમ્યક સન્મુખતા, સમ્યક દર્શન થતા પ્રતિભાત ભાવ કયો છે એને ઉપમા આપી સમ્યક દર્શન ની. સમ્યક દર્શન થયા પહેલા એને સમ્યક દર્શન ની ઉપમા આપી દીધી. જેમ સમ્યક દર્શન ને અપ્રકિયત ભાવે કહ્યું છે તેમ સમ્યક સન્મુખતાના એવા દૃઢ સંસ્કાર પડે કે તેને સમ્યક દર્શન થઈ છૂટકો, સમ્યક દર્શન અવશ્ય થાય છે. એવા પોતાના સ્વાનુભવથી એ દશામાંથી પોતે પસાર થયા છે. સમ્યક દર્શન ત્યાં તો જોર જ એવું છે એ આગળ વધીને નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગમાં પરિણમે છે, આત્મામાં સ્થિર યોગને ત્યાં એ ધારણ કરે છે. અને જે અતિન્દ્રિય સાક્ષાત સિદ્ધ પદ છે એનો સ્વ સ્વરૂપે અનુભવ કરે છે કે હું આવો સાક્ષાત સિદ્ધ પરમાત્મા છું, એ મને મારા વેદનથી અનુભવમાં આવી રહ્યો છું, એ પ્રત્યક્ષ અનુભવ કરે છે. દશાએ કહીએ તો ચોથા ગુણ સ્થાનની દશાના સ્વામીનો અનુભવ છે, અને સ્વરૂપે કહીએ તો સિદ્ધ પદનો અનુભવ છે, સાક્ષાત સિદ્ધ પદ સ્વરૂપ છું એવો એ અનુભવ છે. એ દશાને લઈ આવનારી જે દશા છે, કારણરૂપ દશા છે, એ સમ્યક સન્મુખની દશા છે, એનો આવવાની.
જય હો પરમ કૃપાવતી કાન ગુરુદેવનો જય હો સનાતન દિગંબર જય ધર્મનો જય હો